તારીખ 2/3/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 179
છેલ્લો પેરેગ્રાફ આ છેલ્લા પેરેગ્રાફમાં આત્મભાવનામાં આવે છે. આત્મ સ્વરૂપની ભાવના મુમુક્ષુતાના પ્રારંભ મુનિદશા પર્યંતના સર્વ સાધકો ભાવે છે. બાર ભાવના પણ ભાવે છે અને આત્મભાવના પણ ભાવે છે. બાર ભાવના પણ એક પ્રકારે એક ન્યાય છે, આત્મભાવના છે. કેટલાક વચનો સીધા આત્મ સ્વરૂપને દર્શાવનારા સીધા વચનો હોય છે, ડાયરેક્ટ સ્પીચ. કેટલાક ઇનડાયરેક્ટ આત્મભાવનાને સ્વરૂપને લક્ષ્યમાં રાખીને અને પોતાના જ્ઞાન વેદનને આવિર્ભૂત કરીને ભાવે તો તે યથાર્થ આત્મભાવનાનું ભાવન થાય છે. અથવા અહીંયા લખે છે એવી જે આત્મભાવના યથાર્થપણે ભાવવી હોય તો સ્વરૂપને લક્ષ્યમાં લેવું અને પોતાના જ્ઞાન વેદનને આવિર્ભૂત કરવું. આવિર્ભૂત કરવું એટલે એ ભાવમાં ભાવાન્વિત થવું. તો યથાર્થ પ્રકારે એ ભાવના આત્મલાભનું કારણ થાય છે. જેમ કે કોઈ માણસને દ્વેષ ભાવે કોઈ વિચાર આવ્યો, એમાંથી ક્રોધ થઈ ગયો, તો દ્વેષ ભાવમાં ભારાન્વિત થયો, ભાવની ડિગ્રી વધવી. એમ પ્રત્યેક જીવને જ્ઞાનની અંદર જ્ઞાનના અંતરંગમાં એટલે જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન પ્રત્યેક જીવને મેળાઈ રહ્યું છે, ચાલુ છે. પણ તે આવિર્ભૂત નથી, તિરોભૂત છે, એટલે પકડાતું નથી, માલુમ પડતું નથી, સમજાતું નથી. જેમ ધુમાડામાં અગ્નિ ઢંકાઈ જાય, વધારે ધુમાડો હોય તો અગ્નિ ન દેખાય, પણ અગ્નિ વગર તો ધુમાડો હોઈ શકે નહીં. એમ જ્ઞાન વેદન વિના જ્ઞાન નથી, ત્યારે જ્ઞાન વેદન વિના જ્ઞાન નથી. પણ વિશેષ જ્ઞાકારોના આવિર્ભાવને લીધે આ સામાન્ય જ્ઞાનનું જ્ઞાન વેદન તિરોભૂત થઈ જાય છે. પરિણામની જ્ઞાન પર્યાયના પરિણામની વૈજ્ઞાનિક સ્થિતિ એવી છે કે જ્ઞાન વિશેષ આવિર્ભૂત થાય ત્યારે જ્ઞાન સામાન્ય તિરોભૂત થાય, જ્ઞાન સામાન્ય આવિર્ભૂત થાય ત્યારે જ્ઞાન વિશેષ તિરોભૂત થાય. જ્ઞાન વિશેષ એટલે નિરાકાર જ્ઞાન અને જ્ઞાન સામાન્ય એટલે જ્ઞાનનો કોમન ફેક્ટર. સામાન્ય એટલે કોમન, ઘણપણે ચાલે છે. સ્ફટિકના દ્રષ્ટાંતે સ્ફટિકની પારદર્શકતા એક સ્ફટિકનું સામાન્ય પર્યાય અને અંદર અનેક પ્રકારના રંગબેરંગી છાંયને ઉત્પન્ન થયું તે સ્ફટિકનું વિશેષ પર્યાય. વિશેષ સામાન્યની અપેક્ષા રાખે છે, સામાન્ય વિશેષની અપેક્ષા રાખે છે, એ તો સમજી શકાય એવી વાત છે. કેમ કે બંને વિશેષણ જ અપેક્ષિત છે, પર્યાયના બંને વિશેષણ અપેક્ષિત છે. એની એક નાની એવી જોક આવે છે કે અકબરે એકવાર બિરબલને કહ્યું કે અમે નીતિ દોરી છે, એને ભૂસાડ્યા વગર નાની બનાવી દો, એને ભૂસાડ્યા વગર નાની બનાવી દો અને એમાં કાંઈ પણ વધારો કર્યા વિના એને મોટી બનાવી દો. એટલે બાજુમાં એક લીટી મોટી દોરી તો કહેવે તો કે નાની છે, અને નાની દોરી તો કહેવે મોટી છે. એમ સામાન્ય વિશેષ વિના નથી, વિશેષ સામાન્ય વિના નથી. અનેક જ્ઞેયોની વિશેષતા જે જ્ઞાનમાં આકૃતિ પામે છે તે વિશેષતાવાળું જ્ઞાન છે, તેથી તેને જ્ઞાન વિશેષ કહીએ. આકૃતિ જ્ઞાનમાં આવતા એ આકૃતિમાં ભાવાન્વિત થાય છે, એટલે જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થાય છે. ભાવાન્વિત કેવી રીતે થાય છે કે આ સારું જોઈ દેખાયું, આ ખરાબ, સારું ખરાબ, સારું ખરાબ, સારું ખરાબ કરીને એમાં જ્ઞાન વિશેષમાં ભાવાન્વિત થાય છે. જ્ઞેયમાં લુબ્ધતા આસક્તિ ઉત્પન્ન થાય છે અને અનેક પ્રકારના વિભાવો ચાલુ થઈ જાય છે ચારિત્ર ગુણમાં. જો જ્ઞાન સામાન્યમાં સ્વરૂપ લક્ષ્ય આવિર્ભૂત થવાય, કેમ કે સ્વરૂપ પણ સામાન્ય છે, આત્મ સ્વરૂપ કેવું છે, અનંત ગુણોનું સામાન્ય સ્વરૂપ, એ આત્મ સ્વરૂપ છે, એના લક્ષ્ય જો સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય તો જ્ઞાન વિશેષ તિરોભૂત થાય, એટલે ઓટોમેટિક જ્ઞેય લુબ્ધતા ઉત્પન્ન થવાનો અવસર આવે ને. આ પર પદાર્થો પ્રત્યેનું આકર્ષણ અને ખેંચાણ મટાડવાની ટેકનિક છે, પ્રેક્ટિકલ સાઈડ છે અને ટેકનિકલ છે એકદમ. આ આત્મભાવના પણ જો સ્વરૂપ લક્ષે જ્ઞાન સામાન્ય અથવા સ્વસંવેદનના વેદનના આવિર્ભૂત પૂર્વક ભાવવામાં આવે તો એ ધ્યાનનું કારણ થાય એવું છે, એકાગ્રતાનું કારણ થાય એવું છે, સ્વરૂપ ધ્યાન લાગવાનું કારણ છે. ભાવના તો ભાવના છે અને એ ભાવના અનેક વિશેષણોથી ભાવવામાં આવતી હોવાથી આત્મ સ્વરૂપની અનેક વિશિષ્ટતાઓ છે, એ વિશિષ્ટતાઓ પૂર્વક આત્મ સ્વરૂપને ભાવવામાં આવે છે, તેથી એ અનેકપણાની સાથે તે તે પ્રકારના વિકલ્પો હોય છે, એ વિકલ્પોની મુખ્યતા ન થવી જોઈએ. પણ લક્ષકત જે આત્મ સ્વરૂપ છે એની મુખ્યતા રહેવી જોઈએ. જેમ કે માણસના નામની મુખ્યતા નથી, માણસની મુખ્યતા છે. નામ ગમે તે હોય શકે, હે, એક નામ ઘણાના હોય અને નામના પ્રકાર અનેક હોય, એની સાથે મતલબ નથી, વ્યક્તિ સાથે મતલબ છે, પરિચિત હોય છે. ત્યાં તો નામ માત્રથી વ્યક્તિને જ લક્ષમાં લેવામાં આવે છે, નામનું ઇમ્પોર્ટન્સ નથી રહેતું, વિચારી જોઈએ કોઈનું ગમે તે નામ હોય એ વ્યક્તિ આખી જ્ઞાનમાં ખડી થઈ જાય છે નામ લેતા જ. એમ કોઈ પણ વિશેષણથી, કોઈ પણ શબ્દથી, એ શબ્દનો વાચ્ય છે, આત્મા છે, એ જ્ઞાનમાં આખો આવી જવો જોઈએ. એમ આખી વ્યક્તિ જ્ઞાનમાં આવે છે તેમ પછી એ શબ્દ ભલે એક આત્મા હોય, શું આત્મા એટલે શું કે અનંત ગુણોનું પરસ્પર આત્મીય સ્વરૂપ, અભેદ સ્વરૂપ, તેનું નામ આત્મા. અને તે આત્મા એટલે કોણ કે હું પોતે, એવી રીતે સિદ્ધ આવવું જોઈએ. ભલે એક જ શબ્દ હોય અને એવો અંડરટોન આત્મા શબ્દ બોલનાર જ્ઞાની પુરુષના શબ્દમાં હોય છે, એ શબ્દનો આંતરધ્વનિ છે, અંડરટોન છે. ખાલી એટલું જ બોલે કે આ આત્મા એમ કે એટલે એના જ્ઞાનમાં આખો આત્મા ખડો થઈ જાય, અને સામે જો એ પ્રકારનો જીવ હોય તો એના જ્ઞાનમાં પણ ખડો થઈ જાય. આવી રીતે કથન અને શ્રવણ એ આત્મરસ ઉત્પન્ન થવાનું કારણ બને છે અથવા સાધક બને છે, સાધ્ય છે આત્મરસન, એમ આ ભાવનામાં અનેક પ્રકારે આત્મરસ ઉત્પન્ન થવાનું અહીંયા આપણું પ્રયોજન છે. આત્મભાવનાનો વિષય લેતા આપણું પ્રયોજન આત્મરસને ઉત્પન્ન કરવાનું છે. આત્મરસ છે એ ચૈતન્ય રસ છે, અને ભૌતિક જળ પદાર્થોના રસથી વિરુદ્ધ જાતિનો રસ છે. ભૌતિક પદાર્થો પ્રત્યે જીવના પરિણામમાં રસ ઉપજે, ઉત્પન્ન થાય, તો નિયમથી આકુલતા થયા વગર રાગરસ છે. આત્મરસ છે એ નિરાકુર શાંતરસ છે, ચૈતન્ય રસ છે, અને એનો સ્વાદ અમૃત જેવો છે, એટલે એને અમૃત રસ પણ કહેવામાં આવે છે. જેમ લૌકિક રીતે પણ કોઈ એમ કહ્યું કે અમૃતનો એક છાંટો પણ જો પીવામાં આવે તો મૃત્યુ ન થાય, તો કે એવું કોઈ લિક્વિડ છે નહીં જગતમાં, માન્યતા તો છે. પણ આ અમૃત એવું છે કે આનો સ્વાદ લેવામાં આવે તો અજર અમર પદની પ્રાપ્તિ થાય, પરિભ્રમણ મટી જાય. વાત તો આના માટે છે, પછી લોકો ન સમજાય એટલે બીજી રીતે ઘટાય, ના સમજે એટલે બીજી રીતે ઘટાવે, ટૂંકમાં આપતા આપતા વિકૃતિ આવી જાય. હિન્દ માતાની જય હો, પણ કઈ માતા જેવું કઈ છે નહીં, તો જમીન જ છે, બીજું કઈ નથી. ડ્રેસ બ્રેસ કરાવીને સ્ત્રીનું પુતળું મૂકી દે, આ કા આપણી હિન્દ માતા ટૂંકમાં આપી, એટલે એના જેવું છે. ખરેખર અમૃત તો આત્મરસનો સ્વાદ છે, અનુભવ છે, તે જ અમૃત છે, અને એ પીવામાં આવે તો જરૂર પરિભ્રમણનો નાશ થઈને શાશ્વત અજર અમર અમર પદની પ્રાપ્તિ થાય. એવો આત્મરસ ઘૂંટવા માટે આ ભાવના છે, અને એ એક સ્વાધ્યાયનો અંગ છે. સ્વાધ્યાય છે એ માત્ર માથા પચીસીનો વિષય નથી, આ ન સમજાય તો એ સમજો, આ ન સમજાય તો આ સમજો, ફલાણો સમજો, ભીનો સમજો, માથાકૂટ જેને પીડા કરે એવું નથી. સ્વાધ્યાયના અનેક અંગ છે, એનું આ એમાંના અનેક અંગો માહિનું આ એક સર્વોત્કૃષ્ટ અંગ છે આત્મભાવના. અને કોઈ પણ ભૂમિકાના મુમુક્ષુ તે ભાવી શકે છે, નહીતર દરેક પ્રયોગ તે તે ભૂમિકા એ થાય છે. જેમ કે અવલોકનનો પ્રયોગ પૂર્ણતાના લક્ષ પછી થાય છે, ભેદજ્ઞાનનો પ્રયોગ પૂર્ણતાના લક્ષ અને અવલોકન પછી થાય છે, એ પહેલા કોઈ કરવા જાય તો સફળ ન થાય. પણ આત્મભાવના માટે એવું નથી. આત્મભાવના તો અવ્યક્ત રુચિ વાળો કોઈ જીવ પણ ભાવી શકે, ભલે એને વેદના પણ ન આવી હોય, પહેલું સ્ટેજ ભલે ન આવ્યું હોય, તો પણ આત્મભાવના ભાવી શકે. જ્ઞાની પણ ભાવે અને મુનિઓ પણ ભાવે. આ એક ભાવતી ચીજ છે, પણ દરેકને ભાવવાની છૂટ છે. એટલે કૃપાલદેવે એ સૂત્ર આપ્યું કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ, એવો વિષય છે. આપણે શરૂ કરીએ. ભાવભાષણ પૂર્વક સ્વરૂપના ભાવભાષણ પૂર્વક સ્વરૂપની અત્યંત રુચિ ઉત્પન્ન થાય એને વ્યક્ત રુચિ કહે છે. એ વ્યક્ત રુચિ એવા પ્રકારે હોય છે કે પોતાના સ્વરૂપના અભેદ અનુભવ રૂપ પરિણામમાં સ્વરૂપ સંબંધીના વિકલ્પને પણ વિકલ્પ સ્વરૂપ સંબંધીનો વિકલ્પ પણ એને અંતરાય પાસે હું જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા છું એવો જે વિકલ્પ, એ વિકલ્પ પણ જેમાં અંતરાય છે, જે રુચિ અભેદ થઈને રહેવા માંગે છે એનું દ્રષ્ટાંત સુભાનીજીએ બહુ સરસ આપેલું છે પોતાની ચર્ચામાં, કે પતંગીઓ છે એ દીવો એને રૂચે છે, જેમાંથી પ્રકાશ નીકળે છે એ દીવો રૂચે છે, અને કોડિયાનો જે દીવો હોય, મીણબત્તી જે ઓપન જેની ફ્લેમ હોય, ખુલ્લી ઝાડ હોય, તો ખુલ્લી ઝાડ હોય તો પણ પતંગીઓ વિચાર નહીં કરે કે મારી પાંખ બળી જશે તો હું નજીક જઈશ, તો એ તો સીધી ઝપટ મારીને ઝાડ ઉપર પડે છે અને પોતાની જાતને સ્વાહા કરવા તૈયાર છે, પણ દીવાથી દૂર રહેવા તે તૈયાર નથી. એવી રુચિ આત્માને સ્વરૂપના ભાવભાષણથી પ્રગટ થાય એને અનન્ય રુચિ કહેવામાં આવે છે. એના જેવી બીજી રુચિ નહીં, તે અનન્ય રુચિ, અને અન્ય પણ રહી શકે નહીં તે અનન્ય રુચિ. બે અર્થ એમાંથી રુચિ છે. એ પહેલા આવા આત્મ સ્વરૂપના વાચક શબ્દો વાંચવાથી, શ્રવણ કરવાથી કે સ્મરણ કરવાથી રૂચે, આત્મને સારું લાગે, ગમે, રૂચે, અને એ ભાવમાં રહેવાનું એને મન થયા કરે, હું આવા જ ભાવમાં રહું, પણ એને આત્મા જોયો નથી, લક્ષ્મણ આવ્યો નથી, દેખાયો નથી, એને અવ્યક્ત રૂચિ કહે છે. આત્માને વ્યક્તપણે જાણતો નથી જ્ઞાનમાં, છતાં રૂચે છે. એવી કોઈ યોગ્યતા વિશેષ રૂચેને કારણે પણ કોઈ કોઈ જીવને હોય છે, અને તેથી પણ દર્શન મોહની મંદતા થવા યોગ્ય છે. મિથ્યાત્વ અને દર્શન મોહની મંદતા અનેક પ્રકારના પરિણામોથી થાય છે, એમાં આત્મભાવનાના પરિણામોનો પણ સમાવેશ છે. દર્શનમોહ મંદ કરે ગાળે, ચોક્કસ દર્શનમોહની જે શક્તિ છે ચોક્કસ કાળે, કેમ તો સીધો હિસાબ છે એમ કે જે આત્મ સ્વરૂપ છે એ નિર્મોહી તત્વ છે, મોહના અભાવ સ્વભાવે છે. એને ભાવો એટલે એ ભાવક ભાવ જે છે એ મોહને ગાળ છે, સીધી વાત છે, સીધો જ હિસાબ છે. જેમ દેવ ગુરુ અને સત્પુરુષની ભક્તિથી દર્શનમાં શું કરવા ગયો છે કે ત્રણે નિર્મૂળી આત્મા છે માતા, એટલે એને ઓળખીને એનું નિર્મોહી સ્વરૂપ જ્ઞાનમાં લઈને એના પ્રત્યેનું જે બહુમાન આવ્યું, ભક્તિ આવી, એ મોહને ગાશે. મોહ ગશે એટલે જ્ઞાનમાં નિર્મળતા આવશે. જ્ઞાનમાં નિર્મળતા આવશે એટલે પ્રયોજનભૂત વિષયને અપ્રયોજનભૂત વિષયની વહેંચણી થવા લાગશે. આમ બનશે દબાઈને. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, પહેલી ભાવના ભિન્નતાને લીધે છે. તો ત્યાં એમ બી કેમ કે ભિન્નપણું છે નાસ્તિવાચક છે, ભિન્નપણું છે નાસ્તિવાચક છે, એટલે અસ્તિ આપણે ભાવનામાં સાથે લેવું. કે સર્વથી સર્વ પ્રકારે હું જ્ઞાનમય, હું સર્વથી સર્વ પ્રકારે જ્ઞાનમય ભિન્ન છું, જ્ઞાનથી મય છું, જ્ઞાનમય છું, એવો હું ભિન્ન છું. તો સર્વની અંદર બીજા બધા પદાર્થો કરતા શરીર સૌથી દેહ છે, એ સૌથી સમીપ છે, નજીક છે, એટલે ત્યાં આત્માને આ ભાવનામાં સીધો લક્ષમાં લેવાનો કે આત્મા છે એ દેહરહિત તત્વ છે, દેહથી ભિન્ન છે અને જ્ઞાનથી અભિન્ન છે, જ્ઞાનથી તન્મય છે અને દેહથી ભિન્ન છે. એટલે અત્યારે દેહ સંયોગમાં હોવા છતાં પણ દેહાતીત મારું સ્વરૂપ છે એમ લક્ષમાં લેવું. આ ભાવનાથી દેહાતીત પણ લક્ષમાં લેવું, ભલે સંયોગમાં દેહ છે પણ જ્ઞાનમય તત્વ હોવાથી જ્ઞાનમયપણામાં વેદનનો આવિર્ભાવ કરીને દેહાતીત સ્વરૂપ લક્ષ્યબદ્ધ છે. એ રીતે આ ભાવનાને ભાવવું. ફરીથી માત્ર આટલા વિકલ્પથી ભાવનાને ભાવવી એમ નહીં. ભાવના યથાર્થ પ્રકારે કઈ રીતે ભાવવા યોગ્ય છે એટલે આપણે પહેલા એક વાત વિચારી કે સ્વરૂપ લક્ષ્ય જ્ઞાન વેદનના આવિર્ભાવપૂર્વક ભાવવા યોગ્ય એવી આત્મભાવના, એવી ભાવના છે આ પ્રકારે ભાવવા યોગ્ય. તો પહેલી ભાવનામાં એમ આવે છે કે હું સર્વથી સર્વ પ્રકારે જ્ઞાનમય હોવાથી ભિન્ન છું અને તેથી હું દેહાતીત સ્વરૂપ છું. શરીર છે એ આત્મા જ્ઞાનમય એવા આત્માની બાજુમાં રહેલું એ ખોખું છે. શું છે એ ખોખું છે, મીરાને જેમ દાબલી હોય છે એવી રીતે અંદર જ્ઞાનમય ચૈતન્ય હીરો છે, બાજુમાં એક ખોખું છે. મીરાને તો સારી એવી ડબ્બી હોય છે, વેલ્વેટની એવી ઘણી જાતની બનતી હશે, આને તો એવી સારી ડબ્બી પણ નથી, છતાં જીવને એમાં આત્મબુદ્ધિ મળતી નથી, એક અનાદિની આ જીવની અવસ્થાની વિચિત્રતા તો જરૂર છે. શું કે છે કે પોતાનું દેહાતીત સ્વરૂપ લક્ષમાં લઈને જ્ઞાનમય કહેતા જ્ઞાન વેદનમાં તન્મયપણું ભાવાન્વિતપણું કરીને સર્વથી સર્વ પ્રકારે તે દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવે હું ભિન્ન છું એમ આત્માને ભાવવો, એમ આત્માને હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. આપણે તો અલ્પ વિરામ જ્યાં જ્યાં કૃપાલ ગુરુ કર્યા છે ત્યાંથી એક એક ભાવના ઉભી કરવાની છે. કેવળ એટલે શું? હું એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એટલે કે હું એક કેવળ અસંગ શુદ્ધ ચૈતન્ય છું. કેવળમાં આત્માનું અસંગપણું લેવું છે, ચૈતન્યનું અસંગપણું લેવું છે. ચૈતન્ય છે એમાં જ્ઞાન અને દર્શન બંને સમાય છે. જ્ઞાન અને દર્શન એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્ઞેયો અને દ્રશ્યો સાથે છે. જ્ઞાનનો સંબંધ જ્ઞેય સાથે છે અને દર્શનનો સંબંધ દ્રશ્ય સાથે છે. તેમ છતાં પણ ચૈતન્ય કેવળ અસંગ જ રહે છે, કોઈની સાથે સંગ પામતું નથી, ભળતું નથી. સંગ પામતું નથી એટલે ભળતું નથી. અને એ વાત સ્વલક્ષ કરતા એકદમ સમજાય એવી છે. એ વાત એકદમ સ્વલક્ષે સમજાય છે. આ જીવ આપણો પોતાનો જીવ, બધા આત્માનો આજે પરિભ્રમણ કરતા સંસારી આત્માઓ છે એ બધા આત્માઓનો જીવ, બધાનો જીવ બહુભાગ કાળ ક્યાં રહ્યો છે? નિગોજમાં રહ્યો છે. ત્રસ પર્યાયનો કાળ અનંત કાળની આગળ બહુ જ અલ્પ છે. 2000 સાગર તો મેક્સિમમ છે, પણ એ પહેલા પણ નિગોદમાં જીવ પહોંચી જાય છે. નિગોદની અંદર પ્રચુર કષાય કલંક, જીવના પરિણામમાં પ્રચુરમાં પ્રચુર કષાય હોય તો નિગોદની અવસ્થામાં છે. એટલી બધી પરિસ્થિતિની વચમાં રહેલું ચૈતન્ય અનંત કાળ પ્રચુર કષાયની સાથે રહેલું, એક જ પર્યાયમાં કષાય, એક જ પર્યાયમાં ચૈતન્ય, કેવળ અસંગ રહ્યું છે. ત્યાંનો એક નમૂનો આવ્યા છે, કઈ કોઈ સ્થિતિ નથી. કેમ કે ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય હંમેશા શુદ્ધ ચૈતન્ય જ રહ્યા છે. સોનાને કાદવમાં 1000 વર્ષ રાખો તો એ સોનું જ રહે, કાટ ન ચડે. અને ચાંદીને તાંબું ભેળવો તો પણ સોનું ચાંદી કે તાંબારું કે થાય નહીં, સોનું તો સોનું જ રહે. સોનું મટીને ચાંદી કે તાંબું ન થાય. એ ધાતુની શુદ્ધતાની શક્તિ છે, શુદ્ધત્વ શક્તિ છે એ ધાતુની. એમ શુદ્ધ ચૈતન્ય એ હંમેશા ત્રણેય કાળે શુદ્ધ ચૈતન્ય રહે, એ શુદ્ધ ચૈતન્યની શુદ્ધત્વ શક્તિ છે, એ હંમેશા નિર્લેપ રહે. એટલે એમાં વિશેષપણે ભાવવું હોય તો એવી રીતે ભાવવાનું છે કે હું એક કેવળ અસંગ શુદ્ધ ચૈતન્ય છું, નિર્લેપ શુદ્ધ ચૈતન્ય છો, અને હંમેશા શુદ્ધ રહેતો હોવાથી, ભળતો નહીં હોવાથી કોઈની સાથે કોઈ અપેક્ષાનો સવાલ નથી રહેતો. એટલે પોતાને નિરાપક્ષ નિરપેક્ષ અને નિરાલંબ પણ ચિંતવો, ભાવવો, આ ભાવનાની સાથે સાથે હું નિરપેક્ષ દ્રવ્ય છું, નિરપેક્ષ ચૈતન્ય છું અને નિરાલંબ ચૈતન્ય છું. કોઈના આલંબનની અને કોઈની અપેક્ષાની આ આત્માને જરૂર નથી, એવું સ્વરૂપ છે અને એને ભાવવું. સૌથી વધારે હોય છે નારકી જીવ તો સંઘની પંચેન્દ્રિય પ્રાણી છે, આ તો એકેન્દ્રિય છે. કસાય છે એ જ્ઞાનને આવરણ કરે છે. શું કરે છે? કસાય છે એ જ્ઞાનને આવરણ કરે છે. અવરાતો 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 એકેન્દ્રિય થઈ ગયો, કસાય જેમ જેમ તીવ્ર થયો એમ એકેન્દ્રિય સુધી પહોંચી ગયો. હવે એ વિષય કેવળ જ્ઞાનના વિષય હોવાથી મનથી સમજવા માંગે તો ન સમજાય કદાચ, પણ લોજિકથી સમજી શકાય કે જો કસાય જ્ઞાનને આવરણ કરે છે, કેમ કે કોઈ માણસને બહુ તીવ્ર ગુસ્સો આવે ત્યારે એને વિવેક નથી રહેતો, આપઘાત પણ કરી લે, તો કોઈને પણ ખૂન પણ કરી નાખે, પોતાનું પણ ખૂન કરી નાખે, એમ કસાય છે એ જ્ઞાનને આવરે છે. એ આવરાતું 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 જ્ઞાન નહિવત થઈ જાય, અક્ષરના અનંતમાં ભાગે છે, એવું કસાયનું બળવાન પણ ત્યાં છે. અને તેથી એક શ્વાસોશ્વાસમાં 18 વખત ત્યાં મૃત્યુ થતું હોવા છતાં પણ અનંતકાળ સુધી એમ જ જન્મ મરણ થયા કરે છે, જન્મ મરણ થયા જ કરે, જન્મને મરે ત્યાં ને ત્યાં, નિરોધમાં જીવ જીવ રીતે જન્મે, એક પર્યાય જન્મે, એક પર્યાય મરે, એક પર્યાય જન્મે, એક પર્યાય જન્મે. કેમ કે ઉદય પણ એવો જ છે, ઉદયમાં જોડાય છે, એટલે નિગોદને લાયક નવું આયુષ્ય બાંધે છે, નવું આયુષ્ય પણ એવું જ બાંધે, એ જ ઉદય એમાં જોડાણ અને એ સ્થિતિ એમ. કેટલો કાળ જાય એનો હિસાબ કરી ન શકાય એટલો કાળ જાય, એને અનંત કાળ કહે છે. નિગોદ તો એકેન્દ્રિય જીવ છે અને આખા લોકમાં પણ નિગોદ ભરેલું છે, માટીમાં પણ છે, બધે છે, શું ચારે બાજુ નિગોદ છે, ઠાસી ઠાસીને નિગોદના જીવ ભરેલા છે. થાય છે શું કે જ્યારે પોતાની શક્તિ અવરાતી જાય છે ત્યારે જેમ શરીર અશક્ત થાય અને રોગ જોર કરે, એમ અહીંયા પણ પંચેન્દ્રિયમાંથી મન જાય એટલે શક્તિ વધારે ઘટે, મનોબળ પણ ન રહે, પછી ચાર ઇન્દ્રિય થાય વધારે અશક્ત થાય, ત્રણ ઇન્દ્રિય થાય વધારે અશક્ત થાય, ડિટોરિયેટ થતી જાય પોઝિશન. જેમ શરીરમાં ડિટોરિએશન આવે ત્યારે રોગ વધે ને માણસ મરી જાય છે, એવી રીતે આમાં પણ ઠેક નિગોદ સુધી જીવ ચાલ્યો જાય છે. એક વખત તપ ચૂક્યો મનુષ્યપણામાં, એક વખત પણ તપ ચૂક્યો પછી એની પરિસ્થિતિમાં ભગવાન પણ આવવું બહુ મુશ્કેલ છે, કેમ કે પોતે દરકાર કરીને આવી ઉજળી તક મળી છતાં પણ દરકાર કરીને તો કુદરત એને ફરીને એવી તક જલ્દી આપતી નથી, ક્યારે મળે ઘણું મુશ્કેલ છે. એટલા માટે મનુષ્ય ગતિને, મનુષ્ય ભોગને ઉત્તમ 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 આત્મકલ્યાણ કરવા માટેનો સાધન ગણવામાં આવે છે અને એને તક ગણવામાં, સારી તક ગણવામાં આવે છે. હું એક કેવળ અસંગ શુદ્ધ ચૈતન્ય છું અથવા નિર્લેપ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, નિરાલંબ અને નિરપેક્ષ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, એવું મારું સ્વરૂપ છે, બીજી ભાવના છે. પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ એ ત્રીજી ભાવના છે. સુખની મુખ્યતા છે, કેટલું સુખ છે મારા સ્વરૂપમાં, કે પરમ ઉત્કૃષ્ટ છે. પરમ અને ઉત્કૃષ્ટ એમ લીધું છે. પરમ એટલે એથી આગળ કોઈ બીજું નહીં, ઉત્કૃષ્ટ એટલે પણ એથી વધારે કોઈ બીજું નહીં. બંને વિશેષણ લગાડી દીધા છે. સુખની બેહદતા અને અસીમતા દર્શાવે છે. કેવું છે સુખ? ચિંતનમાં ન લઈ શકાય એવું. એ સુખનું માટે મનનું ચિંતવન છે એ ઓછું પડે છે. મન છે એ પણ જ્ઞાનનો એક શોષણ ભાવરૂપ પર્યાય છે. જ્ઞાન શોષણ ભાવે બે પ્રકારે કામ કરે છે, એક રાગની આડમાં અને એક રાગની આડ વગર. બે રીતે જ્ઞાન કામ કરે છે. રાગની આડમાં શું થાય છે કે રાગનો આધાર લઈને વર્તવું તે રાગની આડ છે, અને રાગ હોવા છતાં જ્ઞાન સીધું પોતાના સ્વરૂપને વિષય કરે તે રાગની આડ વગરનું જ્ઞાન છે. જ્ઞાન પોતે જ પોતાને વિષય કરે. વિચાર જ્ઞાનમાં બહુભાગ આ પરિસ્થિતિ છે. અનાદિથી જીવને રાગ તે હું એવું રાગનું અવલંબન છે, એ રાગની આડ છે. સ્વરૂપના ભાવ ભાષણમાં રાગની આડ વિના સિદ્ધું એટલે સ્પષ્ટ શબ્દ વાપરો સાત્સવિતામાં કૃપાળુ દેવો. સ્પષ્ટ અનુભવાંશે એટલે વેદનને, જ્ઞાન પોતે પોતાના વેદનને સ્પષ્ટપણે પોતાના સ્વરૂપને લક્ષ ગોચર કરે એને સ્વરૂપનું ભાવભાષણ કહેવામાં આવે છે. અહીંયા જે અચિંત્ય છે એટલે ચિંતવનથી પાર, એટલે મનથી પાર, કેમ કે ત્યાં રાગની આડ છે. રાગની આડમાં વર્તતા જ્ઞાનમાં સ્વરૂપ સુખ જ્ઞાનમાં આવતું નથી. કલ્પના કરે મનથી પણ એ કલ્પિત સ્વરૂપ છે, એ સાચું ભાવભાષણ નથી. મન પહેલા જ મરી ફીટે છે એમ અનુભવ પ્રકાશમાં બિચંદી કહે છે. મન તો પહેલા જ મરી ફીટે છે, પછી સ્વરૂપનું અનુસંધાન થાય છે. એટલે શું? મન છે એક આ જગ્યાએ છાતીમાં આઠ પાંખડીના કમળના આકારે પરમાણુની રચના છે, સૂક્ષ્મ પરમાણુની રચના છે, જે કોઈ પણ સાધનથી જોઈ શકાતી નથી અને જોવા માટે કોઈ બાહ્ય સાધન નથી. એટલે દૂરબીન કે કોઈ સૂક્ષ્મ દૂરદર્શક યંત્ર કે કાંઈ એનાથી ન જોવાય. એવા પરમાણુ સૂક્ષ્મ પર્યાય ત્યાં પરિણમેલા છે. જેમાં આંખ છે એ આપણે આકાર જોઈએ છીએ આંખનો, તે પ્રકારના પુદ્ગળોની રચના છે. ચક્ષુ ઇન્દ્રિય જેને આપણે કહીએ છીએ એમ આ મન ઇન્દ્રિય છે. ચક્ષુ બે પ્રકારના, દ્રવ્ય ચક્ષુ અને ભાવ ચક્ષુ. જે જ્ઞાન દ્વારા અનેક પ્રકારના વર્ણ જણાય છે, લાલ પીળો કાળો સફેદ વગેરે, શું પારદર્શકતા વગેરે. પારદર્શકતા પણ એક વર્ણમાં જ જાય છે, શું વોટરીસ કલર કે છે એમ. ત્યાં ભાવ ચક્ષુ છે, આ જે ડોળાની રચના છે એમાં પડદો અને કીકી ને આ બધું જે છે એને દ્રવ્ય ચક્ષુ કહે છે. એમ પાંચ ઇન્દ્રિયને છઠ્ઠું મન દ્રવ્ય પણ છે અને ભાવે પણ છે. ભાવ છે તે આત્માનો ક્ષુક્ષમ ભાવ છે. ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતો જ્ઞાનનો ક્ષુક્ષમ ભાવ ભાવેન્દ્રિય છે. તેનું મુખ હંમેશા બહિર્મુખ હોય છે આ બાજુ, એટલે માત્ર તે બાહ્ય પદાર્થને જાણે છે. તે ભાવેન્દ્રિયો માત્ર બાહ્ય પદાર્થોને જાણવા સમર્થ છે, પણ આત્મ સ્વરૂપ કે જે અંતઃતત્વ સ્વરૂપ છે એને જાણવા એ પાંચે પ્રકાર છે એ પ્રકારના ક્ષુક્ષમ સમર્થ નથી. કેમ કે એનું મુખ ખુલતું છે. એક ભણેલા ગણેલા ભાઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ આપણા ગુરુ અને શાસ્ત્રો અને બધા એમ કહે છે કે આત્મા અનંત સુખનો દરિયો છે. આત્મા પોતે જ અનંત સુખનો દરિયો છે, પણ આ તો સુખનો છાંટો જ દેખાતો નથી. શું તર્ક કર્યો એને? આવડો મોટો દરિયો પણ અનંત, પાછો સામાન્ય દરિયો નહીં, પેસિફિક કે એટલાન્ટિક ઓશન જેવો નહીં, એ તો હજી લિમિટેડ છે. અરે સ્વયંભૂ રમણ સમુદ્ર પણ લિમિટેડ છે, આ તો અનંત તર્યા વગરનો દરિયો, અને અહીંયા તો સુખનો છાંટો દેખાતો નથી. ઊંધો ફરીને ઊભો છું ક્યાંથી દેખાય? દરિયા બાજુ પીઠ હોય, મુખ બીજી બાજુ હોય તો કેવડો મોટો દરિયો હોય તો ન દેખાય, કે ગમે એવડો મોટો હોય તો ન દેખાય. જ્ઞાન જે બહિર્મુખે વર્તે છે તે જ્ઞાનને અંતર્મુખ કરો એટલે અનંત સુખનો દરિયો એમાં તમે પોતે જ નિમગ્ન છો, ડૂબેલા છો એવો તમને અનુભવ. પણ આ એક મોટો કોયડો છે. અંતર્મુખ થવું એ કેમ અંતર્મુખ થવું એ બારંગનો રહસ્ય છે. શું છે? બારે બારંગમાં કોઈ રહસ્યભૂત વિષય હોય, મેટર હોય, તો અંતર્મુખ કેમ થવું તે છે. બુદ્ધિની પહોંચ ત્યાં સુધી છે કે જેટલા આત્મસાધનાના પરિણામો છે એ અંતર્મુખી પરિણામો છે. પછી એને સમ્યક દર્શન કહો, સમ્યક જ્ઞાન કહો, સમ્યક ચારિત્ર કહો, સમ્યક પુરુષાર્થ કહો, અનંતા ગુણોનું અંતર્મુખી પરિણમન છે. અને અંતર્મુખી પરિણમનથી જ લાભ છે, બહિર્મુખ પરિણમનથી કિંચિત માત્ર લાભ નથી. તેથી અંતર્મુખ થવું આવશ્યક છે, યોગ્ય છે, જરૂરી છે, ત્યાં સુધી બુદ્ધિની પહોંચ છે. કેમ થવું એ પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે, પરિણમનનો વિષય છે, અને એ બારનો રહસ્ય છે. એ પ્રયોગ વાણી ગોચર નહીં હોવાથી, પ્રયોગ વાણી ગોચર નથી હોતો. ત્યાં ભાષાની પહોંચ નથી. આપણે જો ને સ્કૂટર ઉપર, ટુ વ્હીલર ઉપર બેલેન્સ રાખવો એની પરિભાષામાં અંતર્મુખ થવું એટલો શબ્દ આવે, પણ કેમ થવું એ ભાષાનો વિષય નથી. બેલેન્સ રાખવું એટલો ભાષાનો વિષય છે, પણ કેમ બેલેન્સ રાખવું એ ભાષાનો વિષય નથી. પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે. ક્રિકેટમાં બેટ મારે ત્યારે દડાને કેચ કરવો એટલો ભાષાનો વિષય છે, પણ કેમ કરવો એ કળાનો વિષય છે, પ્રેક્ટિસનો વિષય છે. એના માટે પ્રેક્ટિસ કરવી પડે. જેટલા ટેકનિકલ સબ્જેક્ટ છે, કળા છે, એ બધું પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે. આ પણ એ જ્ઞાન કળા છે. સંસારથી તરવાની એ જ્ઞાન કળા છે. અને એટલા માટે જ્ઞાની પુરુષોનો સત્સંગ અને મહત્વ અહીંયા ઊભું થાય છે. કેમ કે એ પ્રેક્ટિકલ સાઈડ દર્શાવી શકે છે, કહી શકતા નથી તો પણ, એવી એક વિશિષ્ટ પરિસ્થિતિ પરમ સત્સંગના યોગે પ્રાપ્ત થાય છે. અને એ દર્શાવે છે, ત્યારે યોગ્યતાવાન દેખે છે, ત્યારે એનું બીજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવી એક ઘટના ઘટે છે. એ ઘટનાને કારણે જ્ઞાનીઓના પ્રત્યક્ષ યોગનું મહત્વ ગ્રંથ ગ્રંથોમાં ગાયું છે. એનું કારણ આ છે. કેમ કે શાસ્ત્રની અંદર વિષય અધૂરો છે, કેમ કે ભાષામાં આવે એ તો વ્યાખ્યાત્મક છે, ભાષા તો વ્યાખ્યાત્મક છે, વ્યાખ્યા કરે છે, થિયરી છે, થિયરી થિયરી છે ને પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ છે. થિયરીમાં પ્રેક્ટિકલ નો સમાય. સાયન્સના વિદ્યાર્થીઓ વ્યાખ્યાન સાંભળતા હતા ત્યારે એમણે ભેદ જ્ઞાનનો વિષય સાંભળ્યો, એમના જીવન પરિચયમાં એ વાત લીધી છે કે રાગ અને જ્ઞાન ભિન્ન છે. રાગ અને જ્ઞાન ભિન્ન છે, પાંચ શબ્દો છે એક વચનમાં. એ વખતે બીજા પણ 200-300 ઘણા ભાઈઓ બહેનો બધા સાંભળતા હોય છે વ્યાખ્યાન. જો એ વચનથી જ્ઞાન થતું હોત તો બધાને થયું હતું 200-300 જણાને. અને એ વચન ગુરુદેવ હજારો વાર બોલ્યા છે. કેટલી વાર બોલ્યા છે? એમના વ્યાખ્યાનનો મુખ્ય વિષય જ હતો. અને એ વિષયને ખોલી ખોલીને સમજાવેલું છે. પણ માત્ર એ કહેતા નહોતા, એ માત્ર કહેતા નહોતા, એ પરિણમતા પરિણમતા કહેતા હતા. અને સુગાનીજીની નિર્મળ જ્ઞાનની યોગ્યતા એ એમના પરિણમના દર્શન કર્યા. શું થયું? એટલે એમને ગુરુદેવની અંતર પરિણતિના દર્શન કર્યા. બસ આ પ્રેક્ટિકલ શીખવા માટેનો યોગ થયો સારામાં સારો. બસ તથારૂપ યોગને પામીને, આવા પ્રકારના કોઈ યોગને પામીને એક ક્ષણ પણ જો અંતર્ભેદ જાગૃતિ થઈ જાય તો તે જીવને મોક્ષ વિશેષ દૂર નથી. 569 મંત્ર પણ આવી ઘટના પ્રત્યક્ષ યોગ વિના તો પરિણતિ દેખાય નહીં. કૃપાળુદેવ ભૂતકાળના જ્ઞાનીઓ માટે તીર્થંકર સુધી લખી નાખ્યો, એ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર. જીનેન્દ્રને પણ લઈ લીધા, તો ભૂતકાળમાં થયેલા અનંત તીર્થંકરો એનો ઉપકાર પ્રત્યક્ષ સદગુરુ ચોથા ગુણ સ્થાન વાળા જેટલો નથી. ઉપકારની દ્રષ્ટિ ક્રાંતિકારી ગાથા છે. એટલા માટે આત્મસિદ્ધિ જયારે પોતે લખી ત્યારે બધાને વાંચવા નહોતા દેતા. હું આજ્ઞા કરું તે જ વાંચે, બીજાને નકલ પણ કરવાની નહીં. એટલા સ્ટ્રીક હતા. કેમ ઉમાપો થાય સમાજની અંદર, ઉમાપો થઈ જાય છે કે આવી રીતે ભગવાનનો અપમાન કરવાનો અધિકાર આપ્યો છે ભાઈ અમને. રાજચંદ્ર સમજે શું એમના મનમાં? શું પરોક્ષ એની બરાબર નહીં, એથી ઊંચા તો નહીં પણ એની બરાબર નથી મૂક્યા, એટલે એનો અર્થ કે નીચા થઈ ગયા, તો આ તો અપમાન થઈ ગયું. શું સગળી બુદ્ધિમાં સવળું સૂજે, અવળી બુદ્ધિમાં અવળું સૂજે, એટલે શું તો વિરોધ થાય સમાજની અંદર, વિરોધ થાય. એટલે વિરોધ ન થાય એટલા માટે વાતને ગુપ્ત રાખતા હતા. એનું ધ્યાન ખેંચ્યું છે 223 પત્રમાં કે અનાદિ નમસ્કાર મંત્રમાં નમોરિયંતાણમ પહેલા શું કરવા, સિદ્ધાણમને પાછળ શું કરવા રાખ્યા, ઊંચા કોણ છે, પર્યંતો કે સિદ્ધો? સિદ્ધો અસંસારી છે, હરિયમ તો હજી સંસારી છે, કેમ કે સંસારમાં છે. ધનાસુદાસની વાત કરી છે. જીવોના બે જ વર્ગ છે, સિદ્ધ અને સંસારી. તો સિદ્ધ સિવાયના હરિયમ પદ સુધીના બધાને સંસારીમાં લીધા છે. હા, એવું લખ્યું છે. સિદ્ધ અને સંસારી બે જ વર્ગ છે. તો બે જ ક્લાસ વિચારવા હોય તો આ બે જ વર્ગ છે, સિદ્ધ અને સંસારી. પણ નમો રિયંતાણ શું કરવા, સિદ્ધ ભગવાનનું અપમાન ન થાય તો કંઈ અવળી બુદ્ધિ છે. આમ ગણતરીની દ્રષ્ટિએ એમ લાગે કે આમાં ભૂલ શું છે. તેરમા ગુણસ્થાન પછી તો ચૌદમાં બાકી છે, અને ચૌદમાં પછી આ ઉપરની સ્થિતિ છે સીધા લઈને. તો આમાં ખોટું શું છે, સાદું ગણિત છે આ તો, સમજાય એવું. એટલે બુદ્ધિ અવળી છે. વાત જેવી છે જરા. કેમ કે પ્રત્યક્ષ અને પરોક્ષના નિમિત્ત નૈમિત્તિક સંબંધે જે લાભ થાય છે એનું જે રહસ્ય ત્યાં રહ્યું છે એ તને સમજવામાં આવ્યું નથી. કૃપાલ ગોદાની આનો ક્લાસ બહુ નીચે મૂકી દીધો. એ બુદ્ધિનો શું કીધું કે એવો લક્ષ્ય થયા વિના ઉગે ને આત્મવિચાર. જો તમે પ્રત્યક્ષ પરોક્ષનો આ વિષય સમજમાં ના આવતો હોય તો તમે આત્મકલ્યાણનો વિચાર પણ વિજ્યો નથી એવું અમે સમજીએ છીએ. ક્યાં મૂકી દીધો એને, તેને આત્મકલ્યાણનો વિચાર પણ વિજ્યો નથી એવો એનો ક્લાસ છે, એવો વર્ગ છે. એ રીતે અહીંયા આપણે જે વિષય ચાલે છે અચિંત્યનો ચાલ્યો છે. ભાવેન્દ્રિય છે એક સૂક્ષ્મ જ્ઞાન છે, એટલે જ્ઞાનનો પર્યાય છે, પણ બહિર્મુખ ભાવે છે. અને બહિર્મુખ પણ એ જ્ઞાનનો એક વિભાવ છે, એ સ્વભાવ નથી. આપણે આ ભાવનામાં એ વિષય લઈશું કે આત્મા છે એ સ્વભાવ દ્રષ્ટિએ અવલોકવામાં આવે તો પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છે આત્મા. કેવો છે? પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવ. એક અંશે પણ બહિર્મુખ પરિણમન થાય એ આત્માના સ્વભાવથી વિરુદ્ધ છે. એક અનંતમાં ભાગે પણ આપણે ભાવનામાં છેલ્લો વિભાગ વિશે આવશે આમાં. પણ અહીંયા અચિંત્ય જે શબ્દ લીધો છે એમાંથી એક વિષય સમજવા યોગ્ય છે, એટલો છે કે ચિંતન અને મનનની કલ્પનામાં આત્માને કદી બાંધી દેવો નહીં. શાસ્ત્રના અભ્યાસી જીવો ક્યાં ભૂલ કરે છે કે આત્માના સ્વરૂપને દર્શાવનારી ઘણી વાતો એના અભ્યાસમાં આવે છે, અને પછી મન દ્વારા ચિંતવીને એનું ફ્રેમિંગ કરીને એનો એક ફોટો મઢી લે છે કે આવો અમારો આત્મા. આ એક ભૂલ છે. કેમ કે આત્મા સ્વરૂપે જ અચિંત્ય સ્વરૂપે છે. એનો સુખ ગુણ અચિંત્ય છે એમ નહીં, એનું આખું સ્વરૂપ અચિંત્ય હોવાથી એના પ્રત્યેક ગુણ અચિંત્ય છે, સુખ પણ અચિંત્ય છે. એમ કહીને અહીંયા એક સુખની ક્વોલિટી અને સુખની ડિગ્રી બે બતાવી છે. પણ મનના ચિંતનમાં આત્માની છબીને મઢવા જેવી નથી. અને છતાં જો મઢાઈ જાય તો તેને ભગવાન ગ્રહિત મિથ્યાત્મ કહે છે. શું કહે છે? ગ્રહિત, બુદ્ધિપૂર્વક નવું ગ્રહણ કરેલું કલ્પિત તત્વ તેને ગ્રહિત મિથ્યાત્મ કહેવામાં આવે છે. એટલે ગુરુદેવ શ્રી હંમેશા કહેતા કે રાગની આડ વગરના જ્ઞાનમાં સિદ્ધું જ્ઞાન સ્વરૂપે આત્માનું જ્ઞાન થાય તે જ્ઞાન સાચું, બાકીનું જ્ઞાન સાચું નહીં. વિચાર આવે છે ત્યાં સુધી એ જ્ઞાનને કોઈ માર્ક આપતા નથી. વિચારમાં તો વૈચારિક ભૂમિકામાં ઘણી વાતો વિચારી શકાય છે. પણ અહીંયા એ બ્રાન્ચ એક જુદી છે સમજવાની, ઇન્દ્રિય જ્ઞાનની બ્રાન્ચ છે, અને આ એક અતિન્દ્રિય જ્ઞાનની બ્રાન્ચ છે. એ બ્રાન્ચ શાખા જુદી પડે છે અને આત્માનો વિષય ત્યાંથી શરૂ થાય છે. એ પહેલાં આત્માનો વિષય નથી શરૂ થતો. પણ એ શરૂઆતમાં એમ સમજવા યોગ્ય છે કે ચિંતનનો વિષય નથી. ચિંતનમાં પણ એમ સમજવા જેવું છે કે આ કોઈ અચિંત્ય દ્રવ્ય છે ને અચિંત્ય જ્ઞાનનો વિષય છે, એમ ચિંતનમાં લેવું. ચિંતનમાં પણ એમ લેવું એવી વાત છે. એમાં શું છે કે જ્ઞાન રાગની આડમાં ઉભું રહ્યું છે કે રાગને આડ ખસેડીને કામ કરે છે, આટલું જોવાનું છે. કેમ કે ભૂમિકા તો મુમુક્ષુની છે દરેકને, અને એમાં સૌ વિકલ્પ અને વિચાર દશાવાળી સ્થિતિ છે. કોઈ નિર્વિકલ્પ સ્થિતિ છે નહીં મુમુક્ષુની. નિર્વિકલ્પ સ્થિતિ એ તો જ્ઞાન દશા પ્રગટે છે. એટલે એક તો મૂંઝવણ એવી થવા યોગ્ય છે, મારી પાસે મન સિવાય સાધન છે શું? સમજવા માટે મારી પાસે મન સિવાય ક્યાં બીજું સાધન છે, હું શું કરું? પણ એવી આડ મારવા જેવી વાત નથી. બુદ્ધના વ્યાખ્યાનોમાં કેટલીક વાતો બહુ અસાધારણ આવેલી છે. રાગની આડ વગરનું જ્ઞાન, કેટલી વખત વ્યાખ્યાનોમાં આ શબ્દો સાંભળ્યા છે. એ રાગની આડ વગરનું જ્ઞાન એટલે શું? જીવનો ચારિત્ર ગુણ રાગરૂપે પરણમી રહ્યો છે અને જીવનો જ્ઞાન ગુણ જાણના રૂપે પરણમી રહ્યો છે. અનાદિની પરિસ્થિતિ એવી છે કે રાગ તે હું, રાગને સાથે એકત્વ એકતા બુદ્ધિ, આ જીવની અનાદિની સ્થિતિ છે. મુમુક્ષુની ભૂમિકામાં આ એકત્વ બુદ્ધિ ઢીલી પડે છે, છૂટે છે જ્ઞાન દશામાં. જ્યારે ઢીલું પડે છે, એ ગાંઠ જાગ્રંથિ છે, એ ગાંઠ ઢીલી પડે છે, દર્શન મોહની ગાંઠ છે, ત્યારે જ્ઞાનમાં કેટલીક નિર્મળતા આવે છે. કેમ કે જ્ઞાનમાં જ પડેલી ગાંઠ છે, એટલે રાગની આડમાંથી છૂટવું પડે છે. અને ભાવભાષણના કાળમાં જ્ઞાન સ્વયં જ્ઞાનને આધારે જ્ઞાન સ્વરૂપી આત્માનો નિશ્ચય કરે છે, જે અચિંત્ય તત્વ છે. એ તો લક્ષ લક્ષણની ચર્ચામાં એ વાત લીધી કે સ્વસંવેદન સિદ્ધત્વાત જ્ઞાન માત્ર છે, એકનું જ્ઞાન માત્ર જ્ઞાન. હમણાં એક પુસ્તક પ્રગટ થયું છે સાનુભૂતિ દર્શન કરીને, બેંશ્રીની ચર્ચામાં બહુ એમણે એ વાત લીધી છે. એકનું જ્ઞાન એ માત્ર જ્ઞાનને સમયસારમાં જ્ઞાન માત્ર શબ્દ છે, એ પોતે સાદી ભાષામાં બોલતા હતા. એકનું જ્ઞાન જ્ઞ 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 પણ એ સામાન્ય જ્ઞાન, એ જ્ઞાનને જ્ઞાન વેદને જ્ઞાનને જ્ઞાન જાણે, એમાં વચ્ચે રાગની આડ નથી ને મનની જીમત નથી, ત્યારે ભાવ ભાષા આવે છે. અને ઇન્દ્રિયાતીત વિષય શું છે એ સિદ્ધ સમજાય છે. કેમ કે ત્યાં જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવને જાણ્યો છે, રાગના આધારે નથી જાણ્યો. વિચારમાં રાગના આધારે જ્ઞાન સ્વભાવને વિચારે છે, ચિંતવે છે, મનન કરે છે, ત્યાં સુધી કલ્પનામાં આવે છે, કલ્પિત વિષય જ્ઞાનમાં થાય છે. અને એ જો ખરેખર માનવામાં આવે તો એને ગ્રહિત થઈ જાય છે. રાગ તે હું, હા, ત્યાંથી ખસે છે, ત્યાંથી ખસે છે. એ ઉપરનું બહુ સરસ વ્યાખ્યાન તો આવ્યું છે, આત્મધર્મનો શતાબ્દી અંક બહાર પડેલો, અને 144 ગાથાના વ્યાખ્યાનમાં એ વિશે બહુ સરસ ચાલ્યો છે. અને ત્યાં તો એમ કહ્યું છે કે રાગનો અંશે અભાવ કરીને આવો નિર્ણય થાય છે, નિશ્ચય થાય છે. આત્માનો નિશ્ચય રાગનો અંશે અભાવ કરીને એમ લીધું છે. અંશે અભાવ એટલે ત્યાં તો કઈ વિતરાગતા તો નથી પ્રગતિ, વિતરાગતા વગર અંશ અભાવ ન થાય. પણ આલંબનમાં ફેર પડ્યો, રાગ તે હું એવું જે આલંબન છે એના અંશમાં ફરક પડ્યો. છૂટે તો જ્ઞાન દશામાં આલંબન, પણ અંશમાં ફેર પડ્યો અને નિશ્ચય થયો. એને ઓળખાણ થઈ, એને બીજું સંકેત થયું, એને બીજ્ઞાન થયું, એને અસ્તિત્વ ગ્રહણ થયું. એમ જુદા જુદા શબ્દો જ્ઞાનીઓએ પ્રયોગ કરેલો છે એ વિષય. ભાવનાના વિષયમાં આપણે આજે અહીંયા અટકીએ, બાકીની ભાવનાના વિષય આપણે આવતીકાલના સાધનમાં મળશે.